પ્રકરણ 3 ઇન્દ્રિય નિગ્રહ. જીવન પ્રત્યેના માણસના અનુરાગ અને દ્રષ્ટિના પ્રમાણમાં તેની જિંદગી સુખી કે દુઃખી હોય છે. મન જ આપણા સુખ કે દુઃખનું કારણ છે. એક જ વસ્તુ, પ્રસંગ કે વ્યક્તિ અમુક સંજોગોમાં આનંદ આપે છે તો અમુક સંજોગોમાં એ જ અરુચિકર લાગે છે. આવા દંભી મનને આનંદમય રહેતા કેળવવાની જરૂર છે. નદીના નીર પર્વત પરથી નીચે સરતા સરતા ખીણમાં પડે છે. નાના નાના કેટલાય જળ પ્રવાહો તેની આવે ને તેને મળે છે ને સ્વચ્છ પાણી મેલા ગેલા બની જાય છે. તેવી જ રીતે જીવન પ્રવાહ પણ ક્ષણમાં, જોશમાં તો કદીક ધીરો છે. શરૂઆત, મધ્ય અને અંત ગમે ત્યારે સુખ દુઃખરૂપી ઘણાય ખાડા ટેકરા આવે છે. કોઈ એમાંથી બચી શકતું નથી. જીવન એક અવિરત સંગ્રામ છે. એનાથી ભયભીત નથી થવાનું, પરંતુ સામી છાતીએ તેને લડવાનું છે. આ અનુભવો પોતાના આત્માના વિકાસ માટે વધુ જરૂરના છે એવી સમજણ સૌએ કેળવવાની છે. દરેક પ્રસંગે પ્રસન્ન રહેતા શીખવાનું, તો જ બધી વિટંબણાઓ વણપ્રીછી પસાર થઈ જશે. દરેક પળે અંદરથી ને બહારથી તરહ તરહની ઉર્મિઓ ઉઠે છે ત્યારે તે દરેકને તો જીવ સંતોષી ન શકે. એમાં જે બળવત્તર હોય છે તેના તરફ જ ધ્યાન કેન્દ્રિત કરવું. આને જ એકાગ્રતા અવધાન કહેવાય. કોઈ પણ વિષયને બરાબર સમજવા માટે ધ્યાન કરવું પડે. એકાગ્રતા એ માનસિક અવસ્થા છે. સ્વેચ્છાએ સજાગપણે એક જ વિષય કે વસ્તુ પર એક ધ્યાન થવું, મનને એકાગ્ર કરવું, તે જ ધ્યાન. સંસારની સુખ સામગ્રીની પ્રાપ્તિ માટે પણ એકાગ્રતા આવશ્યક છે. સામાન્ય જીવન જીવતો મનુષ્ય જો ધ્યાનથી પોતાના કાર્ય કરે તો તેમાં આત્માભિમાન અને આત્મશ્રદ્ધા કેળવાય છે. મન સારા કે નરસા કોઈ પણ વિષય પર ઢળી શકે છે. મનના આવા અનુરાગ પ્રમાણે માણસની વર્તણૂક પણ બદલાય છે. તેથી પ્રયત્નપૂર્વક વિવેકથી મનને શુભ વિષય પર જ કેન્દ્રિત કરવું ને ત્યાં જ સ્થિર કરવું. પવિત્ર ઉર્મિસ્પંદનો પર જ ધ્યાન આપવું. સારા કામની સફળતા કે નિષ્ફળતાનો આધાર એકાગ્રતા પર જ છે. મનને ચલિત કરતી વિષય ઈચ્છાઓ પર કાબૂ મેળવીને મનોબળ વધારવા માટે, એકાગ્રતા કેળવવા માટે જે કવાયત છે તે કવાયત ધ્યાન છે. બે પ્રકારના જીવ છે. એક તો પોતાને હીન અપરાધી માને છે, બીજો પોતાને શ્રેષ્ઠ માને છે. બંને પોતપોતાની મતિભ્રામકતાથી ચિંતિત છે. બંને માનસિક શાંતિની જરૂર છે. બંનેની એકમાત્ર દવા ધ્યાન છે. ધ્યાનથી સમજણ શક્તિ અને એકાગ્રતામાં સફળતા મેળવવા સાધકે ધ્યાન પ્રત્યે ઊંડો અનુરાગ અને તૃષ્ણા કેળવવા જોઈએ. એટલી આ શક્તિ જોઈએ કે એમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન અસહ્ય બને. આ ઉત્કંઠા નિસંશય સુખ અને દુઃખ બંનેનું કારણ બની શકે છે. સંગીત સાંભળવાની ઉત્સુકતા આનંદમાં પરિણમે છે, ત્યારે પ્રિયજનના મૃતદેહને જોવાની ઉત્કંઠા દુઃખમાં પરિણમે છે. આ ઉત્કંઠા કાર્યને વેગ આપે છે. કાર્યના મૂળમાં ઉત્કંઠા જ સુષુપ્ત રહેલી છે. ઉત્કંઠાની ઉગ્રતા એ જ કાર્યની સિદ્ધિનું કારણ છે. આમ ધ્યાન દરેક કાર્યક્ષેત્રમાં સફળતા આપી શકે છે. મહાન ઋષિઓએ આ રીતે ધ્યાનથી જ પોતાની માનસિક વૃત્તિઓને સંયમમાં રાખી અને સાત્વિક માર્ગે વાળી. પ્રભુ ચિંતનમાં નિરંતર મનને એકાગ્ર કરી પ્રભુ મિલનની મહામૂલી સ્થિતિ પ્રાપ્ત કરી છે. પહેલાં અદમ્ય તૃષ્ણા, પછી પ્રભુ સાક્ષાત્કારનું ઉચ્ચ ધ્યેય, બાદમાં આસન આદિ નિયમોનું પાલન કરીને એક ચિત્ત બની મનોવૃત્તિ પર કાબૂ મેળવવો, એ જ છે ધ્યાનનું પરમ લક્ષ્ય. માયાવી આસક્તિ અને ઇન્દ્રિય સુખના ઝાંઝવા જળને છોડી દેવું, વિના કારણ ભય, અર્થહીન ઈચ્છાઓ, શોક, ચિંતા અને ક્ષણિક સુખની આશા બધું છોડી મનને સ્વચ્છ કરો. આ બધું જ કૂવામાંના ભૂતની જેમ ભ્રામક છે. આ સમજણ દરેકને હોવી જોઈએ અને તે જ્ઞાન મેળવવા માટે ધ્યાન એ જ એક સાધન છે. વ્યવસ્થિત અને સ્થિરતાપૂર્વક કરેલ ધ્યાનથી શાંતિ મળે. મનના વિચલિત તરંગો સ્વપ્નવત અદૃશ્ય થાય, તેની જગ્યાએ સ્વર્ગીય આનંદની અનુભૂતિ થાય, તેજોમય સૃષ્ટિ સર્જાય, ઉચ્ચતર અનુભવો માટેની પૂર્વભૂમિકા તૈયાર થાય, નવી સ્પષ્ટ સમજણ શક્તિ જાગૃત થાય. અને જ્યારે ધ્યાન પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે તો શું કહેવું. આ સમજણ એટલી તો બળવત્તર બને કે સ્વયંપણું નષ્ટ થાય, અહંભાવ બળીને ભસ્મ થાય ત્યારે માત્ર તું જ શેષ રહે છે. આખું એ જગત મિથ્યા ભાસે છે. એક જ સત્યમ પ્રભુ સચ્ચિદાનંદ પરમાત્મા શિવોહમ માત્ર એ જ રહે છે. સત્યમ સૌમ્ય છે, ગહન પણ છે. એકવાર એને મેળવ્યા પછી નથી મન, નથી મનન, નથી ધ્યાન, નથી ધ્યાની, સૌ એકાકાર ઓતપ્રોત છે. પરમેશ્વર સાથે તાદાત્મ્ય સધાય છે. પરમ જ્ઞાનનો આવો અનુભવ થયા પછી જ્ઞાની પોતાના આત્માનુભવ, આત્મિક સુખ સિવાય કંઈ જ જાણતો નથી. આ રીતે સિદ્ધ થયેલ ધ્યાની અન્ય સિદ્ધ યોગીઓ સાથે જ સંબંધ રાખે છે. આ પરમ પવિત્ર કક્ષા ધ્યાન અને ધ્યાન માત્રથી જ મળે. ધ્યાની સ્વયં જાણે વિશ્વ સર્જનહાર બને છે. એકવાર જીવ પોતાના ધારેલા ધ્યેય તરફ પ્રયાણ કરવાનું શરૂ કરે પછી તેને પોતાની અંદર આનંદ અને સંતોષનો અનુભવ થાય છે. બીજી વિષયાશક્તિ અને ઈચ્છા આશાઓ જે આજ દિન સુધી જીવને સતાવતી હતી તે સર્વ નાશ પામે છે. આત્મા સર્વવ્યાપી છે એટલે ધ્યાની જીવનો આત્મા ધીમે ધીમે અહંભાવ છોડી પોતાના મૂળભૂત દૈવી તત્વમાં ભળી જાય છે. આ જ સાચો મહાત્મા છે, જીવનમુક્ત છે. સંપૂર્ણતા એ જ આનંદ, એ જ શાંતિ. વિચાર માર્ગ, વિવેક માર્ગ જે છોડતો નથી તેના પર પ્રભુની કૃપા થાય છે અને તેને આત્મ સાક્ષાત્કાર થાય છે. આવા સાધકો નિરંતર માયાવી જગતની પર રહે અવિનાશી સત્યની ખોજમાં રહે છે. જ્ઞાનેન્દ્રિયોને જ્યાં ત્યાં ભ્રમવાની ટેવ છે તેને કાબૂમાં રાખો એટલે રોગના મૂળ કારણો નાબૂદ થશે. મનને હંમેશા જાગૃત રાખો કે જેથી તે પોતાની કાર્યકરણી પર અંકુશ રાખે. ગુસ્સો અને ચિંતાના કારણરૂપ અનેક આશંકાઓ, વિચાર તરંગોને રોકો. આ રીતે મનનું ભ્રમણ અટકાવવા સતત પ્રભુ નામ રટતા રહો. એ તમારી મુશ્કેલીઓ દૂર કરશે. મનની પવિત્રતા વગર જ્ઞાનનો ઉદય ક્યાંથી થાય? સાધકે આ આંતરદર્શન કરવું જ ઘટે. આંતરદર્શન જ દિવ્ય જીવન. તંદુરસ્ત બાળક જે રીતે પહેલાં જોતા પછી ઓળખતા ધીમે ધીમે ઘરમાં ચાલતા શીખે તેમજ સાધકે પણ એક પછી એક ડગ માંડવાના છે. મન, શરીર અને આત્માથી તંદુરસ્ત એવો સાધક જીવનરૂપી ઘોડિયામાંથી આંતરિક જીવનને જુએ છે, સમજવા પ્રયત્ન કરે છે અને જ્યારે છે સમજે છે ત્યારે આનંદના અતિરેકથી તાળીઓ પાડી નાચી ઉઠે છે. જેવી રીતે બાળક સાથે બાળક સામે મૂકેલ દીવાના તેજને જોઈ હાથ પગ હલાવી આનંદ વ્યક્ત કરે છે તેમ સાધકનો દરેક વિચાર, શબ્દ કે કર્મ જ્ઞાનમય હોવા જોઈએ. બુદ્ધિને પણ આંતરજીવન તરફ જ કેન્દ્રિત રાખવી જોઈએ. ધ્યાનરૂપી સાધનથી જ આવી આત્મદ્રષ્ટિ સાંપડે. સ્વપરીક્ષાના મુખ્ય દ્વાર દ્વારા આંતરજગતમાં પ્રવેશાય છે. ભક્તિ અને નમ્રતાના ગુણોથી યુક્ત એવા દરેક સાધકને માટે આ દરવાજા ખુલ્લા છે. જીવનની ઉચ્ચતમ કક્ષાએ તે પહોંચી શકે છે. ધ્યાનની આંતરિક આનંદને મહત્ત્વ આપે છે પરંતુ જનકલ્યાણ પણ એટલું જ અગત્યનું છે. દુનિયાના પીડિતોના ઉદ્ધાર કરવા માટે સાધકે પોતાના મન, વચન અને કાયને બંધનમાં રાખવા પડે છે. 10 પ્રકારના જે પાપ ગણાવ્યા છે તે આ જ છે: 3 શારીરિક, 4 વાચસિક, 3 માનસિક. શારીરિકમાં હત્યા, બળાત્કાર અને ચોરી આવે છે. ખોટી અફવા ફેલાવવી, કટુ વચન, ઈર્ષ્યાળુ વાતો અને અસત્ય બોલવું આ 4 વાચસિક પાપ છે. વચનથી થતા પાપ લોભ, અદેખાઈ અને નાસ્તિકતા છે. ધ્યાન માર્ગે જનાર માણસે ખાસ ચીવટપૂર્વક આ 10 પ્રકારના પાપથી દૂર રહેવું. એણે તો એવા સદ્ગુણો કેળવવા જોઈએ કે જે પોતાના ધ્યેય તરફ ખેંચી જાય. સાધકના મન અને વચન શુભ હોવા જોઈએ કારણ કે તે જ મંગળ છે અને મંગળ છે તે શિવ છે. શાસ્ત્રમાં પણ આ જ કહ્યું છે, જે મંગળ છે તે સારું છે, તે જ શુભ છે. જે મંગળકારી છે તે જ આધ્યાત્મિક દ્રષ્ટિએ યોગ્ય છે. શિવ સ્વરૂપ થવા માટે શુભ એ જ સાધન છે. શુભ દ્વારા આ જગત જીતાય અને પરલોક પ્રાપ્ત થાય. પોતાનું અને જગતનું કલ્યાણ પણ એનાથી સધાય છે. જ્ઞાનનું ફળ અમૃત છે, અજ્ઞાનનું ફળ દુઃખ છે. કલ્યાણ દ્વારા શાંતિ, આનંદ અને પ્રગતિ મેળવાય છે. મનુષ્યોનો પ્રથમ ધર્મ તેના સહજીવીઓનો ઉદ્ધાર કરવાનો છે. તેઓનો ઉત્કર્ષ થાય એમાં બને તેટલો ફાળો આપવાનો છે, તેની એ તેની પહેલી ફરજ છે. જીવન આવી સેવામાં વ્યતીત કરવું જોઈએ, આ શાસ્ત્રોક્ત વચન છે. બુદ્ધિ સમગ્ર સ્થૂળ જગતને આવરી લે છે. જગતના ઓછાએથી કલુષિત થયેલી બુદ્ધિ એ માયા. બુદ્ધિ ચૈતન્યના સ્વરૂપમાં ઓળખાય છે. જ્યારે ચૈતન્ય પર માયાની અસર ન પડી હોય, એટલે કે જગતની પ્રતિકૃતિ લાગી ન હોય, એવું ચૈતન્ય તે ઈશ્વર. જે મનુષ્ય ઈશ્વર તત્ત્વને પહોંચવા પ્રાપ્ત કરવા માંગતો હોય તેણે માયાથી પર રહેવું. પણ કઈ રીતે? વિવરણ, તર્કવિદ્યા, ઊંડી ખોજ, શુદ્ધ બુદ્ધિ, આ બધી જ સામગ્રી હોવી જોઈએ. આવો વિવેક તાર્કિક બુદ્ધિ મેળવવા માટે પહેલાં તો સમસ્ત સૃષ્ટિના જીવોનું કલ્યાણ કરવાની ઈચ્છા આપણને હોવી જોઈએ. જગત મિથ્યા છે, માયા છે, માટે જ એને જૂઠું અસત્ય કહ્યું છે. પરંતુ માત્ર જગતના મિથ્યાત્વનું જ્ઞાન કે પોતાના અજ્ઞાન અધૂરાપણાનું ભાન મનુષ્યને આધ્યાત્મિક બનાવી ન શકે. પૂર્ણત્વને પહોંચવા માટે શુદ્ધ ચારિત્ર્ય, સર્વસદગુણોનો સમન્વય હોવો જોઈએ. જેમ જમીનની ફળદ્રુપતા ઉપર તેના પાકનો આધાર છે, તેવી જ રીતે આધ્યાત્મિક ઉન્નતિનો આધાર માણસના ચરિત્ર પર છે. સંસ્કારી જીવ જ્યારે સર્વગુણ સંપન્ન બને, વિવેક તર્ક બુદ્ધિરૂપી જળનું સિંચન થાય, ત્યારે સમયસર મબલક પાક ઉતરે. તેમાં શું નવાય? જે જમીન પર સદગુણરૂપી બી નથી રોપાતા, નથી ઉછેરાતા, ત્યાં ફક્ત ઘાસ જ ઉગે, કાંટા વધે. અને જ્યાં એક શોભાયમાન બગીચો થવો જોઈતો હતો, ત્યાં અંધકારમય કાંટાનું જંગલ બને. ભલેને આજ સુધી મનુષ્ય અજ્ઞાત કે અહંકારને કારણે પોતાનો વિકાસ ન સાધ્યો, હજુ પણ ક્યાં દૂર છે, હવે શરૂઆત કરી શકો છો. જિંદગીના મીઠા દિવ્યતાની પ્રાપ્તિનો પ્રયત્ન ગમે ત્યારે કરી શકાય છે. નિષ્ક્રિય બેસી રહેવાથી જીવન નકામું વેડફાઈ જશે, એળે જશે, અને આળસુ મન ખોટી દિશામાં દોડશે, કંઈક અનર્થ કનિવેશશે. પશુવૃત્તિ અને પ્રભુવૃત્તિ એવી બે વિપરીત વૃત્તિઓ મનને પોતપોતાની દિશામાં ખેંચવા પ્રયત્ન કરે છે. માટે જ સાધકે પોતાના મનને પવિત્ર માર્ગે દોરવાનો પ્રયત્ન કરવો. એકાદ અસાવધ પડે, અવિચારી પગલું ભરાયું તો કેવા ગંભીર પરિણામ આવે, સાધના નિષ્ફળ જાય. નિર્ગુણમય જીવન ઘણીવાર જીવંત મૃત્યુ સમાન બની જાય છે. એવું રસહીન જીવન ઉત્સાહ વગરનું છે. વિવેકપૂર્વક જ્યારે સાધના થતી નથી ત્યારે આવું પરિણામ આવે. સાધનાનું અંતિમ ધ્યેય અલબત્ત નિર્ગુણમય સ્થિતિ પ્રાપ્ત કરવાનું છે. પરંતુ તેમાં ઉતાવળ શા ને? જબરદસ્તીથી ઠોકી બેસાડેલી નિષ્ક્રિયતાનું ફળ અજુકતું આવે. એમાંથી ઘણા પ્રશ્નોને વિટંબણા ઉપજે. પછી એનાથી ગભરાઈ, ત્રાસી, ઘણીવાર સાધક જીવહત્યાનું શરણું શોધે છે. માટે જ પહેલાં તો શુભ ગુણોનું જીવનમાં આચરણ થવું જોઈએ, ચારિત્ર્યનું ઘડતર જોઈએ. જે સાધકોએ સદગુણો કેળવવા તરફ દુર્લક્ષ બતાવ્યું છે તેવા ઘણા સાધકો માર્ગ ભૂલ્યા છે, ધ્યેય વિસરી ગયા છે અને એવી સમસ્યાઓથી મીટળાયા છે જેમાંથી કોટી ઉપાય પણ ઉઘરી ન શકે. નિર્ગુણ સ્થિતિનો પ્રાપ્તિ માર્ગ કાંટાળો છે. કર્મ કર્યા સિવાય ક્ષણભર પણ ન રહી શકાય. માટે જે ક્રિયા કરીએ તે ગુણમય હોવી જોઈએ. આવી ક્રિયા મનને સર્વ ઈચ્છા છોડી મુક્ત થવામાં મદદ કરે છે. આવું નિર્વિકાર મન બીજાની સુખ સમૃદ્ધિ જોયા દેખાય નથી કરતું, બીજાને દુઃખ દેવા તૈયાર નથી, બલકે જે કાંઈ સુખમય છે, સારું છે, તેમાં મદદ કરવા તત્પર રહે છે. પોતે માત્ર બીજાના દુઃખે દુઃખી થાય છે, ગુના માફ કરી શકે છે, હંમેશા સત્યવચની બને છે, લોભ મોહ ક્રોધ ઈર્ષ્યાથી દૂર ભાગે છે, સારા નરસાનો ખ્યાલ રાખે છે અને જગતના કલ્યાણ માટે તત્પર રહે છે. આવા શુદ્ધ મનમાંથી નિરંતર વણ અટક્યો પ્રેમ પ્રવાહ રેલાય છે. આવું મન જ્યારે ક્રમે ક્રમે ઘડાય છે અને અંતે સિદ્ધ થાય છે, ત્યારે આપોઆપ સર્વગુણ દોષરહિત, શાંત અને પવિત્ર બને છે અને પરમાત્મા સાથે એકરૂપ બને છે. દરેક મનુષ્યને અંતરની આવી દિવ્યતા પ્રાપ્ત કરવાનો જન્મસિદ્ધ હક અને શક્તિ હોવા છતાં એ કમનસીબી છે કે આ પરમાનંદનો સ્વાદ દરેક જણ ચાખતો નથી. પવિત્રતાની આ ભૂમિકાથી તે તદ્દન અજાણ રહે છે. શંકા, કુશંકા, આશા, નિરાશા ને વાસનાઓના પ્રચંડ મોજાઓ તેને આવરી લે છે અને તેની સતત આજુબાજુ ઘૂંઘવે છે. એવા તોફાની સંસાર સાગરમાં ધ્યાન જ એક એવું છે જે આશ્રયદાતા ટાપુ તરીકે વર્તે છે. વિષયશક્તિથી ભરપૂર એવા જગતના કાર્ય વ્યવહારની વચમાં જીવતા જીવે વેદાંતિક સત્યોનું પાલન કરવું જોઈએ. ખ્યાલ કરો એ સમયનો, જ્યારે હજારો વર્ષ પહેલાં આ દુનિયા પર એક તરફ વિકરાળ જ્વાળામુખીમાંથી સતત લાવા ઝરતો હતો, પ્રચંડ આગ ભસ્મીભૂત થતી હતી અને તે ચારે કોર સંપૂર્ણ વિનાશના મોજા ધસમસતા હતા. મૃત્યુ અને ભયથી ચારે દિશાઓ થથરી ઉઠતી હતી. તેવે સમયે એ જ પર્વતની ગુફાના કોઈક અંધારા ખૂણે નાનાશા જીવંત તંતુઓ અસ્તિત્વ ટકાવી રાખવા માટે મથી રહ્યા હતા. જીવનની ઝીણીશી જ્યોત આ પ્રલયકાળમાં પણ પ્રગટી રહી હતી. કેટલો ભયંકર બળવાન અગ્નિ એક તરફ અને બીજી તરફ શાંત નજીવો જીવતંતુ, કોના પર વિશ્વાસ મૂકવો? નિશંક કોઈ ન માને કે ભવિષ્યની સર્વ આશા આ તંતુમાં જ છે. કોને ખ્યાલ પણ આવે કે આ બારીક અણુ આવા ઝંઝાવટ સામે પણ લડી શકશે અને જીતી શકશે? અને આપણે જોયું કે આત્મશક્તિ પરમ ચૈતન્યનો અલ્પ અણુ એ ધકધકતા લાવરસ સર્વ કાંઈ જળમૂળમાંથી ઉખેડી નાખનારા વાવાઝોડા કે સમસ્ત ભૂમિ ઓહી કરી તેમાં ધસમસતો પેલો સમુદ્ર સર્વને હરાવી સૌથી પર બની અણનમ રહ્યો. એટલું જ નહીં પણ એમાંથી કાળે કરી નવસર્જન થયું અને એનામાં રહેલી જીવશક્તિના બળે એ પરમ ઐશ્વર્ય, દૃઢ ચરિત્ર, સંગીત અને અન્ય કળાઓ, ગીત અને નૃત્ય, ઉચ્ચાભ્યાસ અને સાધના, સાધુતા અને એથી આગળ વધી પ્રભુના અવતારો સુધી ફૂલ્યો ફાલ્યો. આપણી નજર સમક્ષનું જગત અને એની પૂર્વકથાનો આ જ તો સારાંશ છે.